એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડી વાતચીત કરવાના છીએ જેણે સફળતા વિશેની આપણી ઘણી માન્યતાઓને પડકારી છે. એન્જેલા ડકવર્થનું ગ્રીટ, પેશન અને પર્સેવરન્સની શક્તિ.
નમસ્કાર. અને આ પુસ્તક ખબર છે ખરેખર વિચારવા જેવું છે, ખાસ કરીને આજના સમયમાં.
હા, જે આપણને લાગે છે કે સફળતા એટલે કાં તો બસ જન્મજાત પ્રતિભા
અથવા તો બધું ફટાફટ મળી જાય, ઝડપી સફળતા.
બરાબર, પણ શું ખરેખર એવું છે?
આ પુસ્તક કહે છે કે કદાચ નહીં, કદાચ આપણે ખોટી જગ્યાએ જોઈ રહ્યા છીએ. એ સફળતાના એક અલગ જ મંત્રની વાત કરે છે, જુસ્સો અને દ્રઢતા, જેને લેખક ગ્રીટ કહે છે.
અને મને લાગે છે કે આ જાણવું બહુ જરૂરી છે, કારણ કે જો સફળતા ફક્ત ટેલેન્ટ પર જ હોય તો પછી શું, ઘણા લોકો તો શરૂ કરતા પહેલા જ હારી જાય.
સાચી વાત છે, પણ જો ગ્રીટ વધુ મહત્વનું હોય તો એનો અર્થ એ થયો કે ચાવી આપણા હાથમાં છે, આપણા પ્રયત્નોમાં છે.
આ એક આશા જગાવે તેવી વાત છે, નહીં?
બિલકુલ. અને એ સમજાવે છે કે કેમ કેટલાક બહુ બુદ્ધિશાળી લોકો પણ, શું કહેવાય, સંઘર્ષ કરે છે, જ્યારે સામાન્ય લાગતા લોકો અસાધારણ પરિણામો મેળવી જાય છે. આ પુસ્તક એક કોયડો ઉકેલવાનો પ્રયાસ કરે છે.
તો આટલા રસપ્રદ વિચાર પાછળ કોણ છે? લેખક વિશે થોડી વાત કરીએ. એન્જેલા ડકવર્થ,
હા, તેઓ પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનના પ્રોફેસર છે, પણ એમની વાત એટલા માટે વજનદાર છે કે ખાલી એમ કહેવાય એકેડેમિક દુનિયામાંથી નથી આવતા.
અચ્છા, બીજો શું અનુભવ છે એમનો?
એમને એમના સંશોધન માટે પેલી પ્રતિષ્ઠિત મેકાર્થર ફેલોશિપ મળી છે, જેને જીનિયસ ગ્રાન્ટ પણ કહે છે. એટલે એમનું શૈક્ષણિક કામ તો ટોચનું છે જ, પણ એ પહેલાંનો એમનો જે અનુભવ છે ને, એ ખરેખર એમને અલગ પાડે છે.
શું હતું એ?
એકેડેમિયામાં આવતા પહેલા તેમણે મેકિન્ઝી જેવી મોટી મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મમાં કામ કર્યું, એટલે હાઈ અચીવર્સને બહુ નજીકથી જોયા.
ઓકે.
અને પછી એમણે એક મોટો યુટર્ન લીધો.
શું કર્યું?
કન્સલ્ટિંગ છોડીને ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો, ફિલાડેલ્ફિયાની સરકારી શાળાઓમાં ગણિતના શિક્ષક બની ગયા.
અરે વાહ, કન્સલ્ટિંગથી સીધા ક્લાસરૂમમાં?
હા, અને આ જ વર્ગખંડના અનુભવે એમને વિચારતા કર્યા. એમણે જોયું કે કેટલાક બહુ તેજસ્વી વિદ્યાર્થીઓ કેમ પાછળ રહી જાય છે.
અને ઓછા હોશિયાર લાગતા વિદ્યાર્થીઓ?
એ લોકો સખત મહેનતથી આગળ વધતા હતા, એટલે એમના સંશોધનમાં આ વાસ્તવિક અનુભવ અને વૈજ્ઞાનિક અભ્યાસ બેઉનો સંગમ છે. એ જ એમના ગ્રીટના સિદ્ધાંતને આટલો મજબૂત અને વ્યવહારુ બનાવે છે.
તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. આ ગ્રીટ ખરેખર છે શું? પુસ્તકનો મુખ્ય સંદેશ શું કહે છે?
સાવ સરળ શબ્દોમાં કહીએ તો પુસ્તક એમ કહે છે કે લાંબા ગાળાની સફળતા માટે તમારી જન્મજાત પ્રતિભા કરતાં તમારી ગ્રીટ વધુ મહત્વની છે.
અને ગ્રીટ એટલે?
ગ્રીટ એટલે બે વસ્તુઓનું મિશ્રણ. પહેલું, કોઈ ચોક્કસ ધ્યેય માટે લાંબા સમય સુધી ટકી રહેતો જુસ્સો, પેશન. આ કોઈ બે દિવસનો જોશ નથી, પણ વર્ષોની લગન છે.
અને બીજું?
બીજું છે દૃઢતા, પર્સિવિયરન્સ, એટલે કે એ ધ્યેય તરફ સતત મહેનત કરતા રહેવો, ખાસ કરીને જ્યારે મુશ્કેલીઓ આવે, નિષ્ફળતા મળે, કે પછી એમ લાગે કે હવે આગળ વધી શકાતું નથી, ત્યારે પણ હિંમત ન હારવી.
આ તો સીધું જ આપણી પેલી ટેલેન્ટ માટેની ખેલછા પર સવાલ ઉઠાવે છે. આપણે બધા નેચરલી ટેલેન્ટેડ કે ગોડ ગિફ્ટેડ લોકોથી કેટલા પ્રભાવિત થઈ જઈએ છીએ.
હા, અને લેખક કહે છે કે આ વિચાર આપણને નુકસાન કરી શકે છે.
કેવી રીતે?
કારણ કે જ્યારે આપણે માની લઈએ કે સફળતા તો મુખ્યત્વે પ્રતિભાથી જ આવે, ત્યારે આપણે અજાણતા જ મહેનત, સમર્પણ અને દ્રઢતા જેવા ગુણોને ઓછા આંકીએ છીએ.
એમ કે જો કોઈ પહેલેથી જ હોશિયાર હોય તો પછી મહેનત શું કામ કરવી?
બરાબર, આ માન્યતા આપણને કદાચ પાછળ ધકેલી દે છે.
અને સૌથી મહત્વની વાત જે મને સ્પર્શી ગઈ, લેખક ભારપૂર્વક કહે છે કે ગ્રીટ કોઈ એવી વસ્તુ નથી જે ફક્ત નસીબદાર લોકો પાસે જ હોય, એને કેળવી શકાય છે.
હા, એક કૌશલ્ય છે, એક માનસિકતા છે, જેને કોઈ પણ વ્યક્તિ સભાન પ્રયત્નોથી વિકસાવી શકે છે. આ ખરેખર મોટી વાત છે.
એટલે આશા છે બધા માટે?
ચોક્કસ. અને પુસ્તક ખાલી થિયરી નથી આપતું, તે વાલીઓ, શિક્ષકો, નેતાઓ બધા માટે નક્કર સલાહ પણ આપે છે કે ગ્રીટ કેવી રીતે કામ કરે છે અને તેને વધારે કેવી રીતે શકાય.
પુસ્તક મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. ચાલો પહેલા ભાગથી શરૂ કરીએ, ગ્રીટ શું છે અને એ આટલું બધું મહત્વનું કેમ છે?
લેખક શરૂઆત એક બહુ જ જબરદસ્ત ઉદાહરણથી કરે છે, અમેરિકાની વેસ્ટ પોઈન્ટ મિલિટરી એકેડેમી. અહીં એડમિશન લેવું અત્યંત મુશ્કેલ.
હા, સાંભળ્યું છે, બહુ જ કડક પસંદગી પ્રક્રિયા હોય છે.
એકદમ, શ્રેષ્ઠમાંથી શ્રેષ્ઠ ઉમેદવારો જ પસંદ થાય. પણ તેમ છતાં દર વર્ષે ઘણા કેડેટ્સ શરૂઆતની જે કઠિન તાલીમ હોય છે, બીસ્ટ બેરેક્સ, એ પૂરી કર્યા વગર જ છોડી દે છે.
અચ્છા, આટલી મહેનતથી પ્રવેશ મેળવ્યા પછી પણ?
હા, અને અહીં જ લેખકનું સંશોધન આવ્યું. એમણે અભ્યાસ કર્યો કે કોણ ટકી રહે છે અને કોણ છોડી દે છે, અને જે પરિણામ મળ્યું ને એ બહુ આશ્ચર્યજનક હતું.
શું હતું એ પરિણામ?
પરિણામ એ હતું કે કોણ ટકી રહેશે એની સૌથી સચોટ આગાહી ઉમેદવારના આઈક્યુ, શારીરિક ક્ષમતા કે લીડરશિપના સ્કોર પરથી નહોતી થતી.
તો શેના પરથી થતી હતી?
એમના ગ્રીટ સ્કોર પરથી, એટલે કે એમનામાં જુસ્સો અને દ્રઢતા કેટલા છે એના પરથી. આ બતાવે છે કે મુશ્કેલી સામે ટકી રહેવાની ક્ષમતા કેટલી નિર્ણાયક છે.
વાહ, પછી લેખક પેલી પ્રતિભાની ગેલછા પર પાછા આવે છે અને અહીં તેઓ એક સૂત્ર આપે છે જે ખરેખર શું કહેવાય, સફળતાની આખી ગેમ બદલી નાખે છે.
કયું સૂત્ર કહો જલ્દી?
સૂત્ર છે, પ્રતિભા ગુણ્યા પ્રયત્ન ઇઝ ઇક્વલ ટુ કૌશલ્ય.
ઓકે, પ્રતિભા અને પ્રયત્ન મળે તો કૌશલ્ય બને, પછી?
અને કૌશલ્ય ગુણ્યા પ્રયત્ન ઇઝ ઇક્વલ ટુ સિદ્ધિ.
ઓ, એટલે પ્રયત્ન બે વાર ગણાયો.
બરાબર, એકવાર પ્રતિભાને કૌશલ્યમાં બદલવા માટે અને બીજી વાર એ કૌશલ્યથી કંઈક સિદ્ધ કરવા માટે.
એટલે કે ટેલેન્ટ ગમે તેટલું હોય, મહેનત વગર એ અધૂરું છે, કદાચ વ્યર્થ પણ.
એકદમ સાચું, પ્રતિભા તો શરૂઆત છે, સિદ્ધિ માટે પ્રયત્નનું મહત્વ બમણું છે. પુસ્તકમાં એક ગ્રીટ સ્કેલ પણ છે જેનાથી આપણે પોતાનામાં ગ્રીટનું લેવલ માપી શકીએ.
એના મુખ્ય પાસા કયા છે? બે મુખ્ય પાસા. એક છે રુચિઓની સુસંગતતા, એટલે લાંબા સમય સુધી એક જ દિશામાં ફોકસ ટકાવી રાખવો.
અને બીજું છે પ્રયત્નોની દ્રઢતા, એટલે પડકારો આવે તો હાર ન માનવી.
અને સૌથી સારી વાત એ કે આ કોઈ ફિક્સ વસ્તુ નથી.
ના, બિલકુલ નહીં.
લેખક કહે છે કે તે ઉંમર અને અનુભવ સાથે વધી શકે છે, તેને અંદરથી એટલે કે આપણી વિચારસરણી બદલીને, અને બહારથી એટલે કે આપણું વાતાવરણ, આપણા સંબંધો દ્વારા, એમ બંને રીતે વિકસાવી શકાય છે.
તો આ વાત આપણને પુસ્તકના બીજા ભાગ પર લઈ જાય છે, અંદરથી ગ્રીટ કેવી રીતે વિકસાવવી. અહીં ચાર મુખ્ય મનોવૈજ્ઞાનિક ઘટકોની વાત છે. પહેલું છે રુચિ,
ઇન્ટરેસ્ટ.
હા,
અને અહીં લેખક એક બહુ મોટી ગેરસમજ દૂર કરે છે. આપણે માનીએ છીએ કે પેશન એટલે કે જુસ્સો એ કોઈક દિવસે અચાનક આપણને મળી જશે, લાઈટ થશે.
હા, જાણે કોઈ ખજાનો શોધવાનો હોય.
પણ લેખક કહે છે એવું નથી. પેશન શોધવાની વસ્તુ નથી, એને વિકસાવવાની વસ્તુ છે. શરૂઆતમાં ઘણી બધી વસ્તુઓ ટ્રાય કરવી પડે, પ્રયોગો કરવા પડે. પછી ધીમે ધીમે કોઈ એક ક્ષેત્રમાં રસ ઊંડો બને છે અને સમય જતા એ જુસ્સામાં ફેરવાઈ જાય છે.
એટલે કે રાહ જોવા કરતાં કંઈક કરવું વધુ જરૂરી છે. અચ્છા, બીજું ઘટક છે અભ્યાસ, પ્રેક્ટિસ. પણ અહીં ખાલી પ્રેક્ટિસ કરવાની વાત નથી, ખરું ને?
ના, જરાય નહીં. અહીં લેખક ડેલિબરેટ પ્રેક્ટિસની વાત કરે છે, એટલે કે હેતુપૂર્ણ અભ્યાસ.
એ શું છે?
એ ખાલી કલાકો સુધી એકનું એક કામ કર્યા કરવાનું નથી. એમાં તમારે તમારી નબળાઈઓ પર ફોકસ કરવાનું છે, સ્પષ્ટ ધ્યેય નક્કી કરવાનું છે, પૂરા ધ્યાનથી પોતાના કમ્ફર્ટ ઝોનની બહાર જઈને પ્રયત્ન કરવાનો છે અને તરત જ ફીડબેક મેળવીને સુધારો કરવાનો છે.
હા, આ તો અઘરું લાગે છે.
હા, એ ઘણીવાર કંટાળાજનક અને મુશ્કેલ હોય છે, પણ સાચો સુધારો, સાચું કૌશલ્ય આનાથી જ વિકસે છે. જેમ કે પેલું નેશનલ સ્પેલિંગ બીના સ્પર્ધકો હોય ને, એ ખાલી શબ્દો ઘોખતા નથી પણ પોતાની નબળાઈઓ પર કામ કરે છે.
સમજાયું. ત્રીજું ઘટક છે ઉદ્દેશ્ય, પર્પઝ. આ મને બહુ ગમ્યું.
હા, કારણ કે લેખક કહે છે કે જે લોકોમાં સૌથી વધુ ગ્રેટ હોય છે ને, એ લોકો ખાલી પોતાના માટે કામ નથી કરતા, તેઓ પોતાના કામને, પોતાના પેશનને, પોતાના કરતા પણ મોટા કોઈ ઉદ્દેશ્ય સાથે જોડે છે.
એટલે કે
એમને લાગે છે કે એમનું કામ બીજાના ભલા માટે છે, સમાજ માટે ઉપયોગી છે. આ જે ઉદ્દેશ્યની ભાવના છે ને, એ જ એમને મુશ્કેલ સમયમાં ટકી રહેવાની પ્રેરણા આપે છે.
અને ચોથું ઘટક છે આશા, હોપ, આશા એટલે શું અહીં? પોઝિટિવ થિંકિંગ.
ખાલી પોઝિટિવ થિંકિંગ નહીં, અહીં આશા એટલે એવી દ્રઢ માન્યતા કે હું મારા પ્રયત્નોથી મારી પરિસ્થિતિ સુધારી શકું છું. આ પેલી કેરલ ડ્વેકની ગ્રોથ માઇન્ડસેટ જેવી વાત છે.
હા, કે ક્ષમતાઓ ફિક્સ નથી, વિકસાવી શકાય છે.
બરાબર. એટલે જ્યારે નિષ્ફળતા મળે ત્યારે એને અંત ન ગણવો, પણ તેમાંથી શીખીને વધુ સારા પ્રયત્ન સાથે ફરી ઊભા થવું, એ માનસિકતા જ અહીં આશા છે.
આ તો થઈ અંદરથી ગ્રીટ કેળવવાની વાત, પણ લેખક કહે છે કે આપણું વાતાવરણ પણ એટલું જ મહત્વનું છે. એટલે પુસ્તકનો ત્રીજો ભાગ, બહારથી ગ્રીટ કેવી રીતે વિકસાવવી.
બરાબર. અહીં લેખક સૌથી પહેલા વાઇઝ પેરેન્ટિંગની વાત કરે છે, એટલે કે સમજદારી ભર્યું વાલીપણું.
એ કેવું હોય?
આ એવા માતા પિતા છે જેઓ બાળકો પાસે ઊંચી અપેક્ષાઓ રાખે છે, તેમને પડકારો માટે પ્રોત્સાહિત કરે છે, પણ સાથે સાથે પુષ્કળ પ્રેમ, હૂંફ અને મજબૂત ટેકો પણ આપે છે.
એટલે બહુ કડક પણ નહીં અને સાવ છૂટછાટ પણ નહીં.
હા, એકદમ. એ બેલેન્સ છે. તેઓ બાળકોને થોડો સંઘર્ષ કરવા દે છે, પોતાની મેળે પ્રયત્ન કરવા દે છે, પણ જ્યારે જરૂર પડે ત્યારે ભાવનાત્મક રીતે હંમેશા એમની સાથે હોય છે.
અને લેખકે પોતાના પરિવાર માટે એક નિયમ બનાવ્યો છે, હાર્ડ થિંગ રૂલ. એ શું છે?
એ બહુ રસપ્રદ છે. નિયમ એ છે કે પરિવારના દરેક સભ્યએ, બાળકો અને માતા પિતા બંને, કોઈક મુશ્કેલ કહી શકાય એવી પ્રવૃત્તિ પસંદ કરવાની, જેમ કે કોઈ રમત, સંગીતનું સાધન શીખવું, નવી ભાષા શીખવી.
પછી
એકવાર પસંદ કર્યા પછી એને ઓછામાં ઓછા એક નિશ્ચિત સમય સુધી, દાખલા તરીકે એક વર્ષ કે એક સેમેસ્ટર, વળગી રહેવું પડે, વચ્ચેથી છોડાય નહીં.
અને ત્રીજો નિયમ?
દરેક વ્યક્તિ પોતાની હાર્ડ થિંગ જાતે પસંદ કરે, કોઈના પર થોપવામાં ન આવે. આનાથી દ્રઢતા કેળવાય છે અને એ સમજાય છે કે મુશ્કેલી છતાં ટકી રહેવાથી કંઈક મળે છે.
સરસ આઈડિયા છે. આ સિવાય બીજું શું મદદ કરે?
અભ્યાસેતર પ્રવૃત્તિઓ, એટલે કે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ, જેમ કે સ્પોર્ટ્સ, મ્યુઝિક, આર્ટ, કોઈ ક્લબ. પણ મહત્વનું એ છે કે એમાં લાંબા સમય સુધી જોડાયેલા રહેવું, ઓછામાં ઓછું એક બે વર્ષ.
ટૂંકા ગાળા માટે ઘણું બધું કરવા કરતા એક બે વસ્તુ લાંબા સમય સુધી કરવી.
હા, એનાથી દ્રઢતા, ટીમવર્ક અને નિષ્ફળતાનો સામનો કરવા જેવા ગુણો આપોઆપ વિકસે છે.
અને છેલ્લે સંસ્થાઓ અને સમુદાયોની પણ ભૂમિકા છે, ખરું ને?
ચોક્કસ. લેખક ગ્રીટને પ્રોત્સાહન આપતી સંસ્કૃતિની વાત કરે છે, કલ્ચર ઓફ ગ્રીટ. તેઓ સિયાટલ સીહોક્સ ફૂટબોલ ટીમ અને KIPP શાળાઓના ઉદાહરણ આપે છે.
ત્યાં શું અલગ છે?
ત્યાંનું નેતૃત્વ પ્રયત્નોની કદર કરે છે, નિષ્ફળતાને શીખવાની તક તરીકે જુએ છે, ઉચ્ચ ધોરણો રાખે છે અને બધાને એકબીજાને ટેકો આપવા પ્રોત્સાહિત કરે છે. જ્યારે તમારી આસપાસનું વાતાવરણ જ ગ્રીટને મહત્વ આપતું હોય, ત્યારે આપણા માટે પણ ગ્રીટી બનવું વધુ સહજ બની જાય છે.
આઠી ચર્ચા પછી કેટલાક મુખ્ય સંદેશાઓ મારા મનમાં એકદમ સ્પષ્ટ થઈ રહ્યા છે.
કયા કયા? ચાલો એ જોઈએ. મને લાગે છે પહેલો અને સૌથી મોટો સંદેશ તો એ જ છે કે પ્રતિભા કરતા પ્રયત્નોનું મહત્વ ઘણું વધારે છે.
હા, પેલું એફર્ટ કાઉન્ટ્સ ટ્વાઇસ વાળું સૂત્ર. આપણી જે ટેલેન્ટની ઘેલછા છે ને, એ કદાચ આપણને સાચી સફળતાથી દૂર રાખે છે.
બરાબર. બીજો સંદેશ જે મને લાગે છે તે એ છે કે ગ્રીટ એ મેરેથોન દોડ છે, 100 મીટરની સ્પ્રિન્ટ નથી. આ લાંબા ગાળાની રમત છે.
આજકાલ બધાને ઇન્સ્ટન્ટ પરિણામો જોઈએ છે, ત્યારે આ વાત યાદ રાખવી બહુ જરૂરી છે. લાંબા ગાળે ટકી રહેવું પડે.
ત્રીજો મુદ્દો જે મને ખૂબ ગમ્યો, જુસ્સો પેશન શોધવાની નહીં પણ વિકસાવવાની વસ્તુ છે. આનાથી પેલો મારો પેશન શું છે વાળો પ્રશ્નનો બોજ હળવો થાય છે.
હા, કે બસ પ્રયોગ કરતા રહો, શીખતા રહો અને સમય જતાં રુચિ જુસ્સામાં બદલાઈ શકે છે.
ચોથો સંદેશ છે ઉદ્દેશ્ય, પર્પસની શક્તિ. જ્યારે આપણે આપણા કામને આપણા પોતાના કરતા કોઈ મોટા હેતુ સાથે જોડીએ છીએ,
જેમ કે સમાજસેવા કે બીજાને મદદરૂપ થવું,
હા, ત્યારે ગમે તેવી મુશ્કેલીમાં પણ ટકી રહેવાની અંદરથી તાકાત મળે છે. આ આપણા ભારતીય મૂલ્યો, સેવા અને કર્તવ્ય સાથે પણ બહુ સરસ રીતે જોડાય છે.
સાચી વાત.
અને પાંચમો અને કદાચ સૌથી વધુ આશા આપનારો સંદેશ, ગ્રેટ સ્થિર નથી, તેને કેળવી શકાય છે. આ કોઈ જન્મજાત લક્ષણ નથી કે જે અમુક લોકોમાં જ હોય.
કોઈ પણ વ્યક્તિ યોગ્ય માનસિકતા અપનાવીને અને મહેનત કરીને વધુ ગ્રીટી બની શકે છે. સફળતા થોડા લોકોનો ઇજારો નથી. પુસ્તકમાં કેટલાક વાક્યો એવા છે જે ખરેખર મગજમાં બેસી જાય. ચાલો એવા કેટલાક વિચારો પર ફરીથી વાત કરીએ.
ચોક્કસ. પહેલું તો પેલું ગણિત જેવું સૂત્ર જ, પ્રતિભા ગુણ્યા પ્રયત્ન બરાબર કૌશલ્ય, કૌશલ્ય ગુણ્યા પ્રયત્ન બરાબર સિદ્ધિ. આટલું સ્પષ્ટ, પ્રયત્ન કેટલો બધો મહત્વનો છે.
અને ગ્રીટની વ્યાખ્યા પણ બહુ જ પાવરફુલ છે. ગ્રીટ એ ખૂબ લાંબા ગાળાના ધ્યેયો માટે જુસ્સો અને દૃઢતા છે. તે વર્ષો સુધી ટકી રહેવું અને તે ભવિષ્યને વાસ્તવિક બનાવવા માટે સખત મહેનત કરવી. આ યાદ અપાવે છે કે આ કોઈ ટૂંકા ગાળાનો ઉત્સાહ નથી.
હા, અને પ્રતિભાની મર્યાદા બતાવતું આ વાક્ય. પ્રયત્ન વિના તમારી પ્રતિભા તમારી અધૂરી સંભાવના સિવાય બીજું કંઈ નથી. ગમે તેટલી ક્ષમતા હોય, જો પ્રયત્ન ન કરીએ તો એ ફક્ત સંભાવના જ રહી જાય છે. કડવું પણ સાચું.
અને છેલ્લું જે મને બહુ જ વાસ્તવિક લાગ્યું, ઉત્સાહ સામાન્ય છે, સહનશક્તિ દુર્લભ છે. કોઈ નવું કામ શરૂ કરવાનો જોશ તો ઘણામાં હોય છે,
પણ જ્યારે મુશ્કેલીઓ આવે, કંટાળો આવે, ત્યારે પણ ટકી રહેવાની જે સહનશક્તિ છે એ બહુ ઓછા લોકોમાં હોય છે. અને ગ્રેટ એ જ દુર્લભ સહનશક્તિ છે. તો હવે સૌથી મહત્વનો સવાલ, આ બધી સરસ વાતો જાણી લીધી, પણ આપણે આપણા રોજિંદા જીવનમાં આનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ?
વ્યક્તિગત રીતે મને લાગે છે કે પહેલું પગલું તો પેલી ગ્રોથ માઇન્ડસેટ અપનાવવાનું છે. હું આ ન કરી શકુંને બદલે હું આ હજી ન કરી શકું એમ વિચારવાનું શરૂ કરવું.
હા, એ માનસિકતા બદલવી જરૂરી છે. બીજું, આપણે પણ આપણા માટે પેલો હાર્ડ થિંગ રૂલ જેવું કંઈ બનાવી શકીએ.
કોઈ નાનો પડકાર લઈને પણ શરૂઆત કરી શકાય કે ભાઈ આટલા સમય સુધી આ વસ્તુને વળગી રહીશ.
અને કોઈ પણ કૌશલ્ય સુધારવા માટે પહેલી ડેલિબરેટ પ્રેક્ટિસ અપનાવી શકાય. આપણી નબળાઈઓ ક્યાં છે એ શોધી તેના પર ધ્યાન કેન્દ્રિત કરી ફીડબેક લઈને સુધારો કરવો, ભલે એ નોકરી હોય, શોખ હોય કે પરીક્ષાની તૈયારી.
અને માતા પિતા અને શિક્ષકો માટે?
એમના માટે મને લાગે છે કે સૌથી મોટો બોધપાઠ એ છે કે બાળકોની પ્રતિભા કરતાં તેમના પ્રયત્નો અને પ્રક્રિયાની પ્રશંસા કરવી. તું બહુ હોશિયાર છે કહેવાને બદલે
તે આ માટે ખૂબ મહેનત કરી અથવા તે હાર ન માની એ મને ગમ્યો એમ કહેવું.
બરાબર. અને પેલું વાઇઝ પેરેન્ટિંગ, ઉચ્ચ અપેક્ષા પણ રાખવી અને ભરપૂર સપોર્ટ પણ આપવો.
અને ધંધા રોજગારમાં?
ત્યાં પણ ભરતી વખતે ખાલી ડિગ્રી કે દેખીતી પ્રતિભા જોવાને બદલે ઉમેદવારમાં દ્રઢતા કેટલી છે, પડકારોનો સામનો કરવાનો અનુભવ કેવો છે એ પણ જોવું જોઈએ.
અને ટીમમાં એવી સંસ્કૃતિ બનાવવી જ્યાં પ્રયત્નોની કદર થાય.
હા, અને નિષ્ફળતાને ભૂલ તરીકે નહીં પણ શીખવાની તક તરીકે જોવામાં આવે. આજની આખી ચર્ચા પછી મારા માટે જે સૌથી મોટો સાર નીકળે છે તે એ છે કે સફળતાનું નિયંત્રણ મોટે ભાગે આપણા પોતાના હાથમાં છે.
નસીબ કે જન્મજાત ભેટ કરતા?
હા, આપણા જુસ્સા, આપણી દ્રઢતા અને આપણા સતત પ્રયત્નો પર એ વધુ આધાર રાખે છે. આ વિચાર જ મને લાગે છે ખૂબ શક્તિ આપે છે.
અને મારા માટે સૌથી મોટી રાહત એ જાણવામાં છે કે જુસ્સો કોઈ એવી રહસ્યમય વસ્તુ નથી જેને બસ શોધ્યા જ કરવાની હોય. એને ધીરજથી વિકસાવી શકાય છે અને ગ્રેટ શીખી શકાય છે.
એનો અર્થ એ કે આપણે બધા વધુ સારા બની શકીએ છીએ, વધુ સિદ્ધ કરી શકીએ છીએ,
જો આપણે મહેનત કરવા તૈયાર હોઈએ તો.
શ્રોતાઓ માટે એક નાનો વિચાર મૂકીને જઈએ. આપણા જીવનમાં એવું કયું લાંબા ગાળાનું ધ્યેય છે જેના માટે થોડી વધુ ગ્રીટ ઉમેરવાથી મોટો ફરક પડી શકે?
અથવા એવું કયું નાનું હાર્ડ થિંગ છે જેને આપણે આવનારા થોડા સમય માટે હાથમાં લઈને તેને અંત સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી શકીએ? કારણ કે ગ્રીટ એટલે કંઈ નહીં પણ રોજબરોજના નાના નાના પ્રયત્નોનો સરવાળો જ છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.